કરનાર માણસ છેવટે કલ્યાણને પ્રાપ્તિ કરે છે. એ જ વાત શેક્સપિયરે ગાઈ કે એક્ટ વેર યુઅર પાર્ટ ધેન ઓલ ધી ઓનર લાઈઝ. કેટલી બધી સામ્યતા છે. આપણો આ કવિ ગુજરાતી છે એને નામ દઉં તો તમને હસવું આવે કે આવો કવિ, એનું નામ નર્ભો. બિચારો નર્ભે રામ નામ તો, પણ પોતાની જાતને નર્ભો કે. ગુજરાતી સાહિત્યમાં એ નર્ભાને હસતો કવિ કે છે, હા, કે જેને દુઃખ જ નથી. આ કવિનો એવો નિયમ કે દર પૂનમે ડાકોર જવાનું. એ જમાનામાં આ ગાડીઓ વાડીઓ નહીં, એટલે બિચારો ચાલતો જાય. સાવ ગરીબ બ્રાહ્મણ, હાવ ફાટલું અંગરખું, હાવ ઘસાઈ ગયેલા પગમાં જૂતા, હાવ કેટલા વર્ષોની જૂની નક્કામી એવી પાઘડી માથે પહેરેલી, અને એના ગજવામાં ત્રણ દમડી હતી એવું લખ્યું છે એને. એટલે એ જમાનામાં દમડીનું ચલણ હશે, ગજવામાં ત્રણ દમડી. પેલો ચાલતો રણછોડરાય કરતો નીકળ્યો ભાઈ, અને જ્યાં ઉમરે થયું અને રાત પડી ગઈ. કવિએ વિચાર કર્યો કે જવું કે ના જવું. 14મી રાત હતી, અજવાળી સુંદર ચાંદની હતી. તે જમાનામાં ડાકોર અને ઉમરેઠની વચ્ચે ભયંકર જંગલ હતું. કવિને વિચાર આવ્યો કે હું જઉં અને ચોર બધા મળે કદાચ અને મને લૂંટી લે તો. પાછું હસવું આવ્યું, મારી પાસે લૂંટવાનું છે શું, પણ આ ફાટ્યા કપડાં છે અને ગજવામાં ત્રણ દમડી છે. ચાલ અત્યારે જો ડાકોર પહોંચી જવું ને તો સવારે મંગલાનો દર્શન થાય. એટલે કવિ ચાલ્યા. એકાદ ગાઉ અડધો ગાઉ ગયા છે, ભયંકર જંગલ આવ્યું ભાઈ. એક ચોર મળ્યો, હે મહારાજ જે હોય તે આપી દે. કે ભાઈ આ જે હોય તે આ છે મારી પાસે. પેલા એ અંગર ફૂકાડી લીધું, ત્રણ દમડી એ ગઈ, ફાટનું પાઘડું ખેંચી લીધું, ફાટલા સપાટ્યો ખેંચી લીધો, એકલી ઠીંગડા વાળી પોતળી બિચારા એ પહેરેલી એરવા દીધી. પાછો જા, મારી નાખી જો આગળ જવું તો ભાઈ પાછો જવું છું તારે. એટલે એ પાછા આવ્યા. પાછા ઉમરેઠ લઈ ગામની ભાગોળે આવ્યા. ઉમરેઠ ગામની ભાગોળે એક ચોતરો, અરે ચોતરા પર બધા ગામના જુવાન, હજુ તો 8-9 વાગ્યા છે, ગામના જુવાની આવો બધા વાતો કરતા બેઠા છે. અને સામેથી નર્ભાને આવતો જોયો. ચાંદની રાત છે, શરીર પર એકલી પોતળી પહેરેલી છે, જનોએ લટકતું જોયું કે છે બમણ, પણ આ મહાણિયા જેવો કઈથી આવ્યો અત્યારે. એટલે પછી મહારાજ આ ઉઘાડા પુઘાડા કઈ નીકળ્યા છો? કે ભાઈ હું તો ડાકોર જાત્રા જતો હતો, પણ આ પડે ગાડી ચોર મળ્યો અને મારું અંગરખું, મારું પાઘડું, મારા સપાટિયા, મારી ત્રણ દમણી બધું લઈ ગયા. એવો થાળી રહી. એટલે ગામના જુવાનિયાઓ કે છે, અલા આપણા ગામની ભાગોળે એક બ્રાહ્મણ લૂંટાય એ તો આપણી આબરૂ જાય. બાપજી બોલો, ચોર કઈ બાજુ ગયો છે? અમે દોડીને પકડી લાવીએ અને મારીને તમારી બધી વસ્તુ પાછી અપાઈ દઈએ. નરવેરામે કહ્યું, ભાઈ મારે કશું પાછું જોઈતું નથી, મારે તો દર પૂનમે જવાનું. આ પૂનમે લૂણો લૂંટ્યો છે અને આવતી પૂનમે જો એને માર ખવાડતો મારો પ્રાણ લૂંટી લે, એના કરતો મારે કઈ જોઈતું નથી. આજની રાત તમારા ગામમાં મને સુઈ રહેવા દો, સવારે હું ચાલ્યો જઈશ. એટલામાં બધા વૃદ્ધો વડીલો આવ્યા. એ વડીલો એ ઓળખ્યો કે હું આ તો નરવેરામ. ક્યાં ભાઈ સાહેબ, હું નરવેરામ. આવું મારતો થયું મહારાજ, વાહ વાહ વાહ. અનાયાસે તમે તો મારા ગામમાં આવી પડ્યા, આવે બેસી જાઓ કથા કરવા, આવ્યા છો તારે અમને લાભ મળે ને. મહારાજ બેસી ગયા ભાઈ. 7 દિવસ કથા કરી, ગામ લોકોએ નવા ધોતિયા, નવું અંગરખું, નવી પાઘડી, નવા સપાટ, અને નર્ભાની ભાષામાં કહું તો બાજરો થયો મન બહાર રે. બારમણ તો બાગણી થઈ અને વેઠિયાના તો મન દુખાયા, નર્ભે લાડ્યો દાંત રે. નર્ભાએ દાંત વાળી દીધો એટલું કમાયો. જો નર્ભેરામ, હવે આપણે વાત ચાલે છે દ્રષ્ટિની. આની દ્રષ્ટિ કેવી છે આ કવિની? એને કહ્યું, ભાઈ એ ચોર ન તો, હા એ તો મારા રણછોડરાય હતા. એમને લાગ્યું કે આ મારો ભગત બિચારો ફાટલો કપડો પહેરીને આવે છે, એટલે જૂન લઈને નવો આપ્યો. એ ચોર નહી સૌકાર રે, મારા જૂનો લઈ લીધા અને મને નવો આપી દીધો. ભગવાન કેવા છે એટલે એ તો મારે સૌકાર છે. એ ચોર ને કહેવાય જો આ નરવાની દ્રષ્ટિ કેવી છે. ચોરમાં પણ એને રણછોડી દેખાય છે, લૂંટાયા તો પણ એમાં આનંદ, ગયું તો પણ આનંદ, મળ્યું તો પણ આનંદ. આ દ્રષ્ટિ રાખીએ તો જગતનો ક્યાંય દુઃખ નથી. પાછળથી વિદેશીઓએ અથવા તો પરભાષીઓએ જયારે નરભા ઉપર ટીકા લખવાની થઈ ત્યારે આ પ્રસંગ ઉપર એવું સુંદર લખ્યું છે કે નરભે રામે આ એના કાવ્યમાં એક ઇટરનલ સત્ય, જેને ઇટરનલ ટ્રુથ એટલે એક સનાતન સત્ય કહી નાખ્યું છે. જૂના લઈને દવા આપ્યા એટલે નો કન્સ્ટ્રક્શન વિધાઉટ ડિસ્ટ્રક્શન. આ એક સનાતન સત્ય છે કે સંહાર થયા સિવાય સર્જન નવ સર્જન થાય નહીં. નવું ઘર કરવું હોય તો જૂના ઘરને પાડી નાખવું પડે, નવું શર્ટ પહેરવું હોય તો જૂનું શર્ટ ફાટી જવું પડે. ભાઈ શર્ટ ફાટે અથવા ઘર પડે ત્યારે આપણે ચિંતા કરીએ છીએ અને આ શુક્રવાર ચિંતા કરે છે, એ તો નવું થવા માટે આવ્યું છે, તું શુક્રવાર ગભરાય છે. એટલે નવ જૂના લઈને નવા આપ્યા, જો એની દ્રષ્ટિ કેવી છે કે લૂંટાયા તો પણ આનંદ, કે ચાલો આ પણ સારા માટે થયું. તો એ ફાટવા કપડા હતો તે જતા રહ્યા, નવા આવી ગયા. તેમ જયારે થોડું દુઃખ આવે છે ત્યારે આપણે ખોટી હાય વરાળ કરી મૂકીએ છીએ કે આ દુઃખ આવ્યું બાપ આવે શું થશે, પણ એ દુઃખ આપણને ચોક્કસ પ્રમાણનું કઈ ને કઈ એક એવી સુખ આપી જાય છે અથવા એવી કઈ ચાવી આપી જાય છે કે જેથી આપણે હોશિયાર બની જઈએ. માટે દુઃખ એ તો આપણને પ્રગતિ પર લઈ જનારા પગથિયા છે, એનાથી ગભરાય નહીં. પેલા ને સુસંતોષ થયો તો રામ જાણે, પેલા ઝેર આપનાર ને, પણ અવધૂતજીને તો મજા આવી ગઈ કે મારી કઈ કક્ષા છે એની એમને કસોટી થઈ ગઈ. એ ઝેર પેલી પ્રભુએ જેવું ઝેર પીધું ને એટલે એકદમ ઉલટીઓ થઈ, એથી ઝેર નીકળી ગયું. ઝેર બધું નીકળી ગયું અને શાંત પડી ગયો દા, અંગ અંગમાં રંગના વહી રહ્યો ઉત્સાહ. વિષ પ્રયોગ નિષ્ફળ ગયો, હારી દુર્વૃત્તિ સદવૃત્તિની જીતની થઈ અનુભૂતિ. એ દુર્વૃત્તિ હંમેશા હારે છે, સદવૃત્તિ જ જીતે છે. વિષનું ભમન થઈ ગયું, અવધૂતજીની કાય કંચન સમ શોભી રહી, ભક્ત હૃદય હરખાય. ભગવાનનું શરીર સુવર્ણની માફક શોભવા લાગ્યું, વિષ બધું નીકળી ગયું. આમ સદવૃત્તિનો જય થયો, પક્ષીઓ પણ કૂજીને આનંદ વ્યક્ત કરી રહ્યો. અલક કહે સુન શિષ્ય હે, કહું અગત્યની વાત અતિ કઠણ ને વિકટ છે, સાધના કેરી વાત. સાધનાનો પંથ ઘણો અગત્યનો છે, એ સાધુની અનેક રીતે આવી રીતે કસોટી થાય. કોઈ સદગુરુનો જેના પર હાથ છે એ જ એમાંથી પસાર થઈ અને પ્રસાદ મેળવે. સંસારી ઉપાધિઓને બચવાને માટે વન વગડામાં જઈને વસ્યા તો સંસારના દ્વેષીજનો અહીંયા આવીને એમને ત્રાસ આપવા લાગ્યા. આજુબાજુના ગામથી કેટલાક દ્વેષી લોક અવધૂતને રંજાડવા કરે પ્રયત્ન, કોક કોણ જાણે શું બગાડ્યું છે એમનું. પણ જેને માટે સમર્થ ગુરુ છે, હવે અવધૂતજી નારેશ્વરમાં આવ્યા એટલે સાત્વિકતા આવી ગઈ, એટલે નારેશ્વરના જંગલમાં એ નિબે વેરાનમાં જુગારીઓ દારૂડિયાઓ વ્યભિચારીઓ સટોડિયાઓ ચોર લોકો એ સંતાઈ રહેતા હતા. એ બધાને બહુ દુઃખ થયું કે બાવો આવ્યો અને અમારી જગ્યા બગાડી નાખી, હવે અમારે રહેવું કઈ. એટલે એમના તરફ એમને ખૂબ એ હતું. એક દિવસે એક મૂર્ખાએ એક જણે એક મોર મારી નાખ્યો. મોર ને મારે એટલે માનવના માર્યા જેટલો ગુનો ગણાય. મોર ને મારી નાખીને બાપજી ની કુટીર આગળ એનું મર્દ નાખ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. પ્રાત કાળ થયો, બાપજી તો આ ખબર જ નથી, એ તો એમની મસ્તીઓ ધ્યાનમાં છે. પેલો લલ્લુરામ મહારાજ પૂજા કરવા માટે આવ્યો, બાપજી ની કુટીર આગળ મોર પડેલો જોયો, એ ગભરાયો કે બાપજી આ મોર નું મરદું પડ્યું છે, હવે આપણે મુખી ને ખબર આપવી પડે. એટલે મુખી તાલુકા ફોજદાર ને ખબર આપે અને તાલુકા ફોજદાર સિપાહીઓ સાથે આવે, આપણા વાળને મરદું પડ્યું છે એટલે આપની ઇન્કવાયરી થાય, તમને પકડીને લઈ જાય. પેલા માણસો એટલા માટે આ કરેલું કે બાવાને ફોજદાર અંજાડશે એટલે બાવો નારે શરમાંથી નાસી જશે અને ફરી અહીં આવે નહીં. એટલે બાવો આ મરદું જોતો નાસી જશે એમ બલા બાવા પડી તરસે અહીંથી સદાય, અને પછી સ્વચ્છંદથી માલસુ આપણે આય, એમ વિચારીને આ દુષ્ટ કૃત્ય કરેલું. બાપજીએ જોયું અવધૂત જીએ, આ બધો કાયદાની એમને ખબર હતી, કઈ ગમનમાં તત્વમાં નિર્ધાર એમને આવી ગયા હતા. એને કમલદાસ મહારાજને કહ્યું કે જા ખુશાલ પટેલને જોરથી બોલાવી લાવ. ખુશાલ પટેલને બોલાવી લાયા એટલે બાપજી આખી વાત કરી કે આ મોરનું મરદું કોઈ નાખી ગયો છે. પોલીસ પટેલ બહુ હોશિયાર હતા, કઈ વાંધો નહીં બાપજી, એટલે પરિસ્થિતિ આખી સમજી ગયા કે કોઈ દુષ્ટ માણસે અવધૂતજીને રંજાડવા માટે આ કામ કર્યું છે, એટલે એમને શું કઈ ચિંતા નથી. કે છે મોરના મરદાને વતણિયા પાસે ઉચકાયું, અંદર અબડામાં ડુબાડી દીધું, એટલે ચિંતા મટી ગઈ. અવધૂતજીને આ રીતે લોકો હેરાન કરતા હતા, છતાં પણ અવધૂતજી પોતાના પથ ઉપર આગળ ચાલી જતા હતા. બે મારાઓ એમને મારવા માટે આવ્યા. જયારે અવધૂતજી મળસ કે નર્મદાના કિનારેથી પાછા સ્થાનમાં આવે, અંધારું હોય, કોઈની વસ્તી ના હોય, એ વખતે બે ધારિયા વાળાએ પાછળથી હુમલો કરીને બાવાના ટુકડે ટુકડા કરી નાખવાના અને ત્યાં જ દાટીને દેવાનો કે જેથી એની કોઈ અધારી રહે ના. બે ધારિયા વાળા આવે ઉભા રહ્યા, બાપજી તો સ્નાન કરીને જ્યાં ઉપર આવી રહ્યા છે, પણ જ્યાં ધારિયા ઉગામવા જાય છે ને એમને એમ હાથ રહી ગયા, એમના ધાર્યું મારી જ ના શક્યા. બાપજી તો અવધૂત ચિંતન કરતા આવી ગયા, એમને ખબર નથી. પેલા દુષ્ટો બિચારા પસ્તાયા કે આપણા કેવી ભૂલ કરી નાખી. એ બીજે દિવસે સવારે બાપજી પાસે ગયા અને કે બાપજી અમે કાલે તમને મારવા આવ્યા હતા, કઈ ખબર છે કે ના? ફલાણા માણસોએ અમને મોકલ્યા હતા અને આ રીતે આપણો નાશ કરવાનો હતો. બાપજીએ કહ્યું કે આ બધું કેમ કરે છે? કઈ વાંધો નહીં, આપણે ભગવાનને જરૂર હશે ને ત્યાં લગી આપણને જીવાડશે. એટલે આવી રીતે બિલકુલ પ્રમાણ રાખ્યા સિવાય જે વિઘ્નો આવે એ વિઘ્નોની કસોટીઓમાં પછી પાસ થતા થતા અવધૂતજી પોતાની સાધના આગળ વધારી રહ્યા છે અને ખૂબ આનંદમાં દિવસો એ થયા છે. જેમ તેમ 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 રંગની કસોટી થવા લાગી. બાહ્યા ભયંતર ઉપદ્રવો આવી વારંવાર, સાધક અવધૂત ના પથે નાખે વિઘ્ન અપાર. કેટલાય વિઘ્નો નાખવા લાગ્યા પણ અવધૂતજી તો બસ આનંદમાં જ પોતાની સાધનાના પથ ઉપર આગળ વધી રહ્યા છે. એટલે કહેતા આમ કરતા કરતા આ તો જંગલની ભૂમિ છે, અવધૂતજી એવા ધ્યાનમાં રત રહે છે કે બીજું કોઈ ભાન રહેતું નથી. ચોમાસુ આવે, અસંખ્ય જંતુઓ પ્રગટ થાય, નાના જીવડા. એ વખતે દત્તકુટીરમાં એટલે માજીની જે આ બાજુનું નાનકડું મકાન હતું તે એમાં મંકોડા બહુ નીકળતા હતા. જયારે પ્રાતકાળમાં અવધૂતજી દાંતણ કરવા બેસે ત્યારે એમના શરીર ઉપર મંકોડાની હારો ને હારો ચાલી જાય, પણ એમને જરાય ખબર નહીં. એમને આમ કરીને કાઢી પણ ના નાખે, દાંતણ કર્યા કરે અને મંકોડાને દેખ હાથ વડે ખસેડવા કરે યત્ન ના છે, જરા યત્ન ના કરે. જેનું ભગવાન પ્રત્યે આવું સરસંધાન છે એને ભૌતિક શરીરનું શું ભાન રહે? દેહ ભાન ગયા વિના દેવને કદી દેખાય, દેખ્યા જેને દેવને તે વિદેહી થાય. આ વિદેહી બની ગયા છે. આ તત્વા દેહ ઉપર કષ્ટ પડે છે, પણ અવધૂતજીના આનંદ ને જરાય ક્ષેપ આવતો નથી. શરીરની જે ચિંતા કર્યા કરે ને એ સાધના ના કરી શકે. એક વખત અવધૂતજી બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને કુટીરમાં સમાધિમાં વિરાજ્યા હતા. સહજ સુરતા સાધીને આંખ મીચીને